તારીખ 10/2/1994 શ્રી સમયસર કળષ્ટિકા શ્લોક નંબર 124 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 63 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
જ્ઞાન વડે ભાવ જ્ઞાન છે. તેના દ્વારા થાય, પણ આ તો પ્રગટ પર્યાય છે, અપ્રગટ યોગ્યતા નથી લેવી. એક સંસ્કાર કોને કહેવાય? કે જેવી વસ્તુ હોય એવો જ ભાવ થાય ત્યારે એના સંસ્કાર પીડ્યા એમ પણ કહેવાય. શું? અહીં તો પ્રગટ ભાવ લેવો છે, અર્થ ગમે તે કરો. જેવું સહજ પ્રત્યક્ષ સ્વરૂપ છે એવું જ અહીંયા જ્ઞાન વેદન છે. પ્રત્યક્ષ પ્રત્યક્ષ એવું જ્ઞાન વેદન છે એમ કહેવું છે. શું? ત્યારે સ્વભાવના સંસ્કાર ઉત્પન્ન થાય છે, એટલે ભાવ ભાષણ વાળાને અનુભવ થાય થાય ને થાય છે. અથવા સ્વરૂપ શ્રવણ વખતે સજીવન મૂર્તિના યોગમાં તીર્થંકર દેવ હોય કે ભાવલિંગી મુનિરાજ હોય કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય, એના શ્રીમુખેથી પ્રત્યક્ષ શુદ્ધાત્મ સ્વરૂપનું શ્રવણ કરતા જીવને અત્યંત અત્યંત રુચિ ઉત્પન્ન થાય, વ્યક્તપણે કે અવ્યક્તપણે. વ્યક્તપણે એટલે પોતાને ખબર રહી જાય એવી રીતે, અવ્યક્તપણે એટલે પોતાનો ખ્યાલ ન રહે એવી રીતે. ગુરુદેવ રુચિ બે પ્રકારે કહેતા, અવ્યક્ત રુચિ ને વ્યક્ત રુચિ. શું? ત્યારે તે જીવને સ્વભાવના સંસ્કાર પડે છે. ભાવ ભાષણ વખતે વ્યક્ત રુચિ હોય છે એ જીવ તો તે જ ભવે પામી જાય છે, પણ અવ્યક્ત રુચિએ પડેલા સંસ્કારમાં ઘણીવાર લાંબો કાળ ચાલે છે અને એ આયુષ પૂરું પણ થઈ જાય અને નવા બીજું આયુષ ધારણ કરે ત્યાં એને સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય. ચારે ગતિમાં, નારકીમાં ગયો હોય, સાતમી નારકીમાં ગયો હોય તો ત્યાં શ્રવણનું નિમિત્ત નથી, પ્રત્યક્ષ જ્ઞાની નથી ત્યાં કોઈ, તો પણ એને ત્યાં સમ્યક દર્શન થાય. તીરી જ ગતિમાં થાય એનું કારણ એ છે. મનુષ્યમાં પણ થાય છે, ગુરુદેવને થયું, કૃપાળુદેવને થયું, એમાં કોઈ પ્રત્યક્ષ જ્ઞાની એમને મળ્યા નહોતા આ ભાવમાં, એ પૂર્વ ભાવમાં સંસ્કાર લઈને આવેલા છે. શું? એવી રીતે ચારે ગતિમાં થાય છે. અને સંસ્કારનો સામાન્ય અર્થ એવો નીકળે છે, વિશેષ અર્થ એવો નીકળે છે, તરત જ પ્રભાવ પડે તો એને સંસ્કાર થયા કહેવાય. આ લોકો નથી કહેતા, બ્રાહ્મણમાં એને જનોઈ સંસ્કારનો પ્રસંગ છે, એટલે જનોઈની વિધિ કરવાની છે, ત્યાં પ્રત્યક્ષ બધું છે. એ વખતે જે કાંઈ એને સમજાવે ભણાવે એને સંસ્કારિત કરે છે એમ કહેવાય. ભણાવ્યું એને, જ્ઞાન આપ્યું એને, સંસ્કારિત કર્યો એમ કહેવાય છે. એવું પણ સંસ્કાર નો અર્થ થાય છે. શું?
સારા બાળક કે મા બાપના સંસ્કાર
નીકળ્યા હોય, એ સંસ્કાર કેળવણીની દૃષ્ટિએ સંસ્કાર કહેવામાં આવે છે. બે જેવી કેળવણી આપી છે એવું એ બોલે છે. સારી કેળવણી આપી છે તો એના કુટુંબમાં બધું સારી શિષ્ટ ભાષા બોલે છે એમ. ઘરમાં અશિષ્ટ ભાષાનો પ્રયોગ થતો હોય તો એ અશિષ્ટ બાળક પણ અશિષ્ટ બોલતો થઈ જાય એમ. એ રીતે પણ એ સંસ્કારિત થાય છે, એટલે પ્રભાવિત થાય છે, એ વર્તમાન કારણ છે. ભાવશ્રુત જ્ઞાન એટલે સમ્યક જ્ઞાનને ભાવશ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. પછી ઉપયોગાત્મક પણ હોય તો પણ તે ભાવશ્રુત છે, લબ્ધાત્મક હોય તો પણ તે ભાવશ્રુત છે, બંને પર્યાયમાં ભાવશ્રુત છે. ભાવશ્રુત એટલે એકાંતે લબ્ધાત્મક છે એમ ન લેવું, શુદ્ધોપયોગ છે તે પણ ભાવશ્રુત જ્ઞાન છે. સ્વાનુભૂતિના કાળમાં જે શુદ્ધોપયોગ છે એને પણ ભાવશ્રુત જ્ઞાન જ કહેવાય. શું? ભાવસૃત જ્ઞાન વડે પ્રત્યક્ષપણે પોતાના નિર્વિકલ્પ સ્વરૂપને, પોતાની નિર્વિકલ્પ સત્તાને, વિદ્યમાનતાને અવલંબે છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપના અનુભવના કાળે જીવ કાષ્ટની માફક જડ છે એમ પણ નથી, અને સામાન્યપણે સવિકલ્પી જીવની માફક વિકલ્પી પણ નથી. ભાવશ્રુત જ્ઞાન વડે કોઈ નિર્વિકલ્પ વસ્તુ માત્રને અવલંબે છે, અવશ્ય અવલંબે છે. શું કહેવા માંગે છે ભાવાર્થમાં? કે શુદ્ધ સ્વરૂપના કાળે તો નિર્વિકલ્પ દશામાં, ધ્યાનસ્થ અવસ્થામાં હોય છે સાધક જીવ, તો એ વખતે એની કોઈ બાહ્ય પ્રવૃત્તિ નથી જોવામાં આવતી. સ્વવિકલ્પ દશામાં તો એની ચંચળતા અછાની રહેતી નથી. એટલે આ માણસ પ્રવૃત્તિ વાળો છે, જીવતો છે, એનું સજીવનપણું બીજાને પણ જ્ઞાનમાં આવે છે. જ્યારે ધ્યાનમાં હોય ત્યારે તો જાણે આમ પ્રતિમાવત હોય છે નિર્વિકલ્પ દશામાં. તો એ વખતે જળ થઈ ગયો છે કે નહીં? ઉલટાનું, એ વખતે આત્માનું ચૈતન્યનું સંચેતન રૂપ, ચૈતન્યનું સંચેતન છે એવું ચેતન જીવન પ્રગટ્યું છે. જીવ ચેતન કયો કે જીવન કયો, એ પ્રગટ થયું છે. એને કઈ જળ નથી થયો એમ કે છે. તો જળ નથી થયો પણ કઈ કામ કરતો દેખાતો નથી. અમે કામ કરતો હોય એને જળ, એને ચેતન માનીએ. પ્રતિમાવત થઈ જાય એને કેવી રીતે ચેતન માનવું? તો કે અંદરમાં અવલંબન કરે છે, એ કાર્ય કરે છે, નથી કરતો એમ નથી. કે અંદરમાં પોતાના શુદ્ધ સ્વરૂપને અવલંબવાનું કાર્ય કરે છે, અવલંબે છે, અવશ્ય અવલંબે છે. બે વખત લીધું એટલે કાર્ય ઉપર જોર આપ્યો. એ વખતે કઈ પરિણમન એનું બંધ થઈ ગયું છે એમ નથી. કઈ પરિણમન તો ચાલુ જ છે, પરિણમન કઈ બંધ નથી થઈ ગયું. શું પરિણમન તો બરાબર ચાલે છે એમ કે સ્વરૂપમાં સ્થિર થઈ ગયું. પણ સ્થિર થઈ ગયું એટલે પરિણમન નથી બંધ થઈ ગયું. કઈ બીજી જગ્યાએ એનો ઉપયોગ નથી જાતો. એક સ્વરૂપમાં જ પરિણમા કરે છે, સ્વરૂપમાં જ પરિણમા કરે છે. અસંખ્ય સમયનો ઉપયોગ છે, અસંખ્ય વાર પરિણમે છે સ્વરૂપના અવલંબને શુદ્ધ ઉપયોગમાં પણ. ફરીથી ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપના અનુભવના કાળે જીવ કાષ્ટ એટલે લાકડાની માફક જડ છે એમ પણ નથી. તો કેવો છે? કે સામાન્યપણે સવિકલ્પ જીવની માફક વિકલ્પી પણ નથી. એટલે એનો વિકલ્પની ચેષ્ટા ને વિકલ્પની ક્રિયા બહારમાં દેખાય એવું પણ નથી. કેમ કે આંખો સ્થિર થઈ ગઈ છે, ધ્યાનસ્થ અવસ્થામાં આંખો પણ સ્થિર થઈ ગઈ છે. બીજા અવયવ તો સ્થિર હોય જ, એમાં નવાય નથી, પણ આંખ પણ સ્થિર થઈ જાય છે. શું અડધી નીચેની આંખો હોય છે, એ સ્થિરપણે હોય છે ને અંદરમાં અનુભવ ચાલતો હોય છે. તો સ્વવિકલ્પી જીવની જેમ એની ચંચળતા નથી દેખાતી, લાકડા જેવો નથી, ચંચળતા નથી દેખાતી. માટે કઈ લાકડું થઈ ગયો છે એમ માનશો નહીં એમ કે છે. તો કે શું છે? કે ભાવશ્રુત જ્ઞાન વડે કોઈ નિર્વિકલ્પ વસ્તુ માત્ર ને, એમાં અહીંયા કોઈ શબ્દ લીધો જુઓ, કિંમતી દીધું ને, કોઈ નિર્વિકલ્પ વસ્તુ માત્ર ને અવલંબે છે, અવશ્ય અવલંબે છે. એટલે એને શુદ્ધ નહીં પણ કયો છે, શુદ્ધોપયોગને શુદ્ધ નહીં પણ કયો છે. અથવા અનુભૂતિ છે તે શુદ્ધ નયાત્મિક છે, અનુભૂતિ છે તે શુદ્ધ નયાત્મિક છે. શુદ્ધ ને એટલે શું? કે આત્માના શુદ્ધ સ્વરૂપને અવલંબન કરવાનું જેનું પ્રયોજન છે. શું? માત્ર આત્માના શુદ્ધ સ્વરૂપને જ અવલંબવાનું જેનું પ્રયોજન છે, એવા પ્રમાણ જ્ઞાનના એક અંશને શુદ્ધને કહેવામાં આવે છે. એ પ્રમાણનો અંશ છે, એને શુદ્ધ નહીં કહે છે. હા, એ આ એક જ નહીં છે અમારે, એમ કે અમે તો શુદ્ધાત્માને જાણીએ છીએ, બીજાને જાણતા જ નથી. ઠીક, અમારું જ્ઞાન એક શુદ્ધાત્માને જાણે છે, બીજાને જાણતું નથી. શું? એ ગુરુદેવમાંથી એમણે લીધું છે, એક પત્રમાં એમણે વાત કરી છે કે મને તો મારું જ્ઞાન તત્વ જ ગમ્ય છે, એટલે અનુભવ ગમ્ય છે. કેમ? કે વેદનની અંદર પોતાના વેદન સિવાય બીજાનું વેદન કરી શકાતું નથી. જાણવામાં ભલે સ્વપર પ્રકાશક હોય, પણ વેદવામાં તો સ્વપર વેદ જ નથી કાંઈ. એકલો સ્વસંવેદ્યમાનમ સ્વયં, પોતે માત્ર, સ્વયં એટલે પોતે માત્ર સ્વસંવેદ્યમાન જ છે. એટલે મને મારું જ્ઞાન તત્વ જ મને અનુભવ ગમ્ય થાય છે, એ સિવાય મને કઈ અનુભવમાં ગમ્ય થતો નથી. એ રીતે વાત છે, એ રીતે એક શુદ્ધ નય જ છે, મને બીજો નય નથી. એ અધ્યાત્મનો વિષય છે. આગમમાં એમ કહો તો કે સાપેક્ષા નયા હા, તત્વાર સૂત્ર એમ બોલશે. હા, મિથ્યા નહીં કેવું તો કે નિરપેક્ષા નયા મિથ્યા જાઓ. એ આગમની વિવિક્ષા છે, અધ્યાત્મમાં એવું નથી ચાલતું. આગમ વસ્તુના સ્વરૂપને કહે છે. પાછું આગમ શું કહે છે? વસ્તુના સ્વરૂપને દર્શાવે છે. અને અધ્યાત્મ એ વસ્તુના સ્વરૂપને મટાડી દે છે કે નહીં, તોડી નાખે છે કે નહીં, એને જ્ઞાનમાં ગૌણ રાખીને સ્વરૂપને સાધવા માટે આગળ જાય છે. આ બે જગ્યાએ આવું બને છે, એક સ્વવિકલ્પ દશામાં ને એક નિર્વિકલ્પ દશામાં. સમજ્યા? સ્વવિકલ્પ દશામાં લઈએ તો ભાવનાનો વિષય એવો છે, બધા તીર્થંકર દેવોને એવી ભાવના થઈ કે સમ જીવરણ કરું શાસન રસી, જગતના બધા જીવને હું જૈન શાસનના રસવાળા કરી નાખું. તો થાય ખરા? કોઈ ભાવના એવું જોતી નથી. શું? તીર્થંકર દેવના જ્ઞાનમાં ખબર છે બરાબર કે જગતમાં અભવ્યો પણ છે અને અભવ્યોને આંટી મારે એવા ભવ્યો પણ છે, અને એ ભવ્યોનો ભવ્યો કોઈ દી પામવાના નથી. અને એ સિવાયના પણ કેટલાક ભવ્યો છે, એ પણ અનંતા છે કે જે પામ્યા કરશે, અને છતાં એ ભવ્યો એ પણ ખૂટવાના નથી. અનંત હોવાથી એ ભવ્યો પણ, એ ભવ્યો પણ ખૂટવાના, એવા અનંતા ભવ્યો છે કે જે પામ્યા જ કરશે, પણ એ ભવ્યો પણ ખૂટવાના નથી. એમ ત્રણે કોટિના જીવો સદાય જીવમાં રહે, જગતમાં રહેવાના છે, અને ત્રણેની સંખ્યા અનંત છે. એવા અનંત બાકી રહી જવાના હોવા છતાં અનંત અનંત ને અનંત ત્રણ વખત એમને એનું ઉલ્લંઘન થાય છે ભાવનામાં કે નહીં, મારે તો બધા જીવને શાસન રસી કરવા છે. ભેદ નથી પાડતા કે આટલાને ત્રણ અનંતાને બાદ કરીને બાકીનાને કરું, અને બાકીના એમ નથી કે બધા થઈ જતા નથી. કઈ સંવત્સરમાં આવે છે એમાં મિથ્યા દ્રષ્ટિ જાજા રહીએ છે, અને ઓછા સમ્યક દ્રષ્ટિ, ઓછા મુનિ નીચે ઓછા કેવળ થાય છે, પણ ભાવના એવું જોતી નથી, ભાવના એવું ગણકારતી નથી. એ ભાવનાનો વિષય એવો છે. કૃપાળુદેવની બાબતમાં એવું બન્યું છે પાછું. શું? કૃપાળુદેવની બાબતમાં એવું બન્યું છે કે કોઈ એમ કહ્યું કે ભાઈ અત્યારે ક્ષાયિક સંકેત ન હોય. એમાં થયું શું કે એમના વિશે વાતો ચાલી, આમ કેમ એ વાત નીકળી હતી કે ભાઈ એવા પુરુષ છે, કોઈ એવા અદભુત પુરુષ છે, ક્ષાયિક સમ્યક દર્શન છે અત્યારે એમને, ક્ષાયિક છે ક્ષાયિક. ત્યારે સંપ્રદાયના સાધુને તો વિરોધ કરવાનો એક મુદ્દો હાથમાં મળ્યો, જેમ કોઈ 25મા તીર્થંકર કે એટલે વિરોધ કરવાનો કેમ મુદ્દો મળી ગયો હમણાં હમણાં, એમાં મુદ્દો પકડ્યો એ લોકોએ. આપણું શાસ્ત્ર જૈન આગમ ના પાડે છે, અત્યારે જે 10 મૂલ વિચ્છેદ ગયા છે એમાં ક્ષાયિક પણ વિચ્છેદ ગયેલું છે, માટે આ વાત જૂઠી છે અને ખોટી છે, કરો વિરોધ. ત્યારે એમને તો ક્ષાયિકનું એમનો ભાવ તો એવો હતો કે આ જ ભૂમમાં મારે કેવળ જ્ઞાન લેવું છે, એવી ભાવના હતી. હવે એમને ખબર નહોતી કઈ કે આ કાળમાં ચરમ શરીર અત્યારે કોઈ જન્મે નહીં, પણ છતાંય તો ભાવના એમની એવી હતી, ભાવના કઈ ગણકારે નહીં એવું કઈ, તો એ ગૌરી ગયો. એટલો તીવ્ર પુરુષાર્થ થયો કે એક ભાવ રહી ગયો. શું ભાવનાનો વિષય એવો છે, એવો અધ્યાત્મનો વિષય છે કે વસ્તુ સ્વરૂપના જ્ઞાનને ગૌણ રાખે. નિયમસારની 50મી ગાથામાં એમ કે ક્ષાયિક ભાવ પરદ્રવ્યમ પરભાવમ હેયમિતિ. તો કે આચાર્યદેવને ખબર નથી કે ક્ષાયિક ભાવ જીવના પરિણામ શુદ્ધ પૂર્ણ શુદ્ધ પરિણામ છે, કેવળ જ્ઞાનને પરમાનંદની દશા છે, ખબર નહોતી કુંદકુંદ આચાર્યને? હે, એવી તો કોઈ હિંમત જ ન કરી શકે ને કે કુંદકુંદ આચાર્યને ખબર નહોતી, છતાં કીધું છે કે ચારે ભાવ એ છે, પરદમમ પરભાવમ એમ એ વાત લીધી છે ગાથામાં, મૂળ ગાથામાં છે. કે અધ્યાત્મના વિષયમાં વસ્તુના સ્વરૂપ જ્ઞાનને ગૌણ કરવાની પદ્ધતિ છે. શું એ અધ્યાત્મના વિષયમાં 201 કોષમાં રાજમૂળજી કહેશે કે 6 દ્રવ્યો જ્ઞેય છે અને આત્મા એનો જ્ઞાતા છે, એના દીનો ભ્રમ ચાલ્યો આવ્યો છે. તો અહીંયા સ્વપર પ્રકાશક પણ આને ગૌણ કર્યું છે, નિષેધ નથી કર્યો, અભાવ નથી કર્યો. એમ અધ્યાત્મ છે એ આગમના સિદ્ધાંતોને તોડતું નથી, પણ એનું સ્તર કોઈ બીજું છે, એટલે એમ એવી શૈલીથી કહ્યા વિના સ્વરૂપ આશ્રય કેવી રીતે થાય, કેવા જોરથી થાય, એનો ધ્વનિ અભિવ્યક્ત થતો નથી, વ્યક્ત થતો નથી, એમ જ કહેવું પડે. શું કોઈ માણસ બહુ ત્રાસ આપતો હોય, બોલબોલ કરીને, ખાલી બોલબોલ કરીને અડતો ન હોય, કહેવાય હું ભાઈ લોહી પીએ છે અમારું તો, આખું દી બોલબોલ કરીને અમારું તો લોહી પી જાય છે, લોહીનો છાંટો ન પીતો હોય, પણ કયું ત્રાસ કેટલો થાય છે સમજાવવા માટે શું કહેવું? હે, એમ જ બોલાય. તો બોલવાની એ પદ્ધતિ શૈલી છે, એ વ્યવહારિક પદ્ધતિ છે, એમાં કઈ અનુચિત કઈ નથી, પણ શબ્દ પ્રમાણે અર્થ ન કરાય. ત્યાં શું કહેવાનો આશય છે એ આશય ગ્રહણ થાય, શબ્દ પ્રમાણે શબ્દના અર્થને જો કોઈ પકડી રાખે તો અર્થનો અનર્થ થાય, બીજું કઈ ન થાય એમાં. શું વ્યવહારમાં એવું બતાવવાનું, સારી રીતે બતાવવું હોય તો એમ જ કહેવાય. પાડોશી હોય, બહુ ધ્યાન રાખતા હોય, પિતાજી ગુજરી ગયા હોય, નાનપણથી મોટા કર્યા હોય, પાડોશી ધર્મે મોટા કર્યા હોય, ઘણી મદદ કરી હોય, ખરે વખતે મદદ કરી હોય, એમ કે ભાઈ મારા બાપ કરતા અધિક છે આ તો, એમની શું વાત કરવી, અમારે મારા સગા બાપ કરતા અમારા અધિક છે, એમ કે બોલવામાં એમ જ બોલાય. એનું લાગણી દેખાડવાનું એક શૈલી છે, પણ અર્થ અર્થ તો અર્થની રીતે થાય, આશય જ પકડવાનો હોય, એવી ભાષા હોય ત્યાં આશય પકડવાનો હોય છે. પરમમ, હવે પરમમ નો પ્રશ્ન, આવા અવલંબનને વચન દ્વારથી કહેવાને સમર્થપણું નથી, તેથી કહી શકાય નહીં. ઠીક, આવું જે સ્વરૂપનું અવલંબન છે, ભાવસૃત જ્ઞાન દ્વારા અવલંબન થાય છે, તે અવલંબન કેવી રીતે થાય છે એ સર્વથા વચન દ્વારા કહેવાય. અવલંબન શબ્દથી કથનચિત કહ્યું, એમાં તમારે સમજી લેવું. અવલંબન શબ્દ એટલે કથનચિત વચન વ્યવહાર થયો. પણ શુદ્ધ જ્ઞાન પ્રકાશ નિત્યોદ્યોતમ અવિનાશી છે પ્રકાશ, જેનો શું છે, કેવો છે શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ, કે અવિનાશી છે પ્રકાશ જેનો, હવે પછી ક્યારે નાશ પામવાનો નથી. અનંતકાળ પર્યંત જ્ઞાનનો પ્રકાશ, દીદીપ્યમાન જ્ઞાનનો પ્રકાશ પ્રગટ જ રહેશે, પ્રકાશિત જ રહેશે, ક્યારે પણ એનો નાશ થશે. કારણથી એમ થશે શું, કે રાગાદી નામ જગતિ વિગમાત, રાગ દ્વેષ મોહની જાતિના છે જેટલા, અસંખ્યાત લોક માત્ર અશુદ્ધ પરિણામ, તેમનો તત્કાળ વિનાશ થવાથી. જે ક્ષણે એનો વિનાશ થયો તે જ ક્ષણે શુદ્ધ જ્ઞાન પ્રગટ્યું છે, બીજા સમયે નહીં. કાટ ગયો અને ચળકાટ આવ્યો એ બોલવામાં ક્રમથી બોલાય, કેમ કે કાટ હતો એ વખતે, ચળકાટ નહોતો. પણ ગયો અને આવ્યો એમાં સમય ફેર નથી, બોલવા ફેર છે પણ સમય ફેર નથી. જેવો કાટ ગયો કે ચળકાટ એ જ વખતે આવ્યો, એમ અહીંયા રાગાદી રાગદ્વેષ મોહના પરિણામ ગયા તે જ વખતે જ્ઞાનની ઉત્પત્તિ થઈ છે. આશ્રમનો નાશ કર્યો અને સમ્ય જ્ઞાન પ્રગટ થયું, અથવા સમ્ય જ્ઞાન પ્રગટતા આશ્રમોનો નાશ થયો. જ્ઞાન પ્રકાશ છે, રાગાદી અંધકાર છે. પ્રકાશનું થવું અંધકારનું જવું એક સમયમાં છે, અંધકારનું જવું ને પ્રકાશનું થવું એક સમયમાં છે. ગમે ત્યાંથી બોલો, આમથી બોલો કે આમથી બોલો, છે એક સમયમાં. એટલે કહ્યું કે રાગા રાગ દ્વેષ મોહની જાતિના છે જેટલા, અસંખ્યાત લોક માત્ર શુદ્ધ પરિણામ, તેમનો તત્કાળ વિનાશ થવાથી એ પ્રકાશ હવે અવિનાશીપણે ઉત્પન્ન થયો છે. અવિનાશી પદમાંથી આવ્યો ને, પ્રકાશ ક્યાંથી આવ્યો, અવિનાશી પદમાંથી આવ્યો છે, માટે એ અવિનાશી રહેશે એમ કે છે. અહીં પડવાની વાત જ નથી, હવે અમારું જ્ઞાન પ્રગટ્યું છે એ હવે અનંત કાળ પ્રગટેલું જ રહેવાનું છે, હવે એનો નાશ થવાનો. કેવા છે અશુદ્ધ પરિણામ રાગદ્વેષ મોહના, કે સર્વતઃ અપી આશ્રવાણામ, આશ્રવ નો અધિકાર છે ને, સર્વથા પ્રકારે આશ્રવ એવું નામ, એટલે કે સંજ્ઞા છે જેમની એવા છે એનું નામ આશ્રવ પાડ્યું છે. રાગ દ્વેષ મોહના પરિણામનું નામ શું પાડ્યું, આશ્રવ એવું નામ પાડ્યું છે. કેમ કે અશુદ્ધિને લાવે છે, એના નિમિત્તે દ્રવ્ય કર્મને એ લાવે છે. એ રીતે ભાવાર્થામ છે કે જીવના અશુદ્ધ રાગાદી પરિણામોને સાચું આશ્રવપણું ઘટે છે, તેમનું નિમિત્ત પામીને કર્મરૂપ આશ્રવે છે જે પૂતગળની વર્ગણાઓ, તે તો અશુદ્ધ પરિણામના સહારાની છે. તેથી તેમની શી વાત, પરિણામો થતા, પરિણામો શુદ્ધ થતા તે સહજ જ મટે છે. શું કહે છે કે જીવના અશુદ્ધ રાગાદી પરિણામોને સાચો આશ્રવ પણ ઘટે છે, તો ખરેખર આશ્રવ તો એ છે. ઓલા જે કર્મ આશ્રય એ ખરા નથી એમ કે છે, એ તો એના નિમિત્તે થયેલા છે, મૂળ ચીજ આ છે એમ કે છે. ભાવ આશ્રમ ને ભાવબંધી મૂળ તત્વ છે, પછી એના નિમિત્તે કર્મનું જે પરિણમન થયું આશ્રમ ને બંધરૂપ, એનું પણ એ જ નામ પાડ્યું. શું મૂળ વસ્તુ તો આ છે, જેમ લયનું નામ પાડે છે, જીવના જીવને શક્તિ ઉપરથી નામ પાડવામાં આવે છે, ધર્મ ઉપરથી, કે શુદ્ધ આત્માને જે જ્ઞાન જાણે તે શુદ્ધ નહીં, અશુદ્ધ ધર્મને જાણે તે અશુદ્ધ નહીં. નહીં અશુદ્ધ નથી, નહીં શુદ્ધ નથી, નહીં અશુદ્ધ નહીં, તો જ્ઞાનનો પર્યાય છે, પણ એના વિષય અનુસાર નામ પાડવામાં આવે છે. મૂળ વસ્તુ તો એનો વિષય છે, નહીં તો એ પછી એને સંજ્ઞા મળે છે. એમ આયા જીવનો ભાવ છે, આશરો ભાવ ને બંધ ભાવ છે, એ ખરું સ્વરૂપ છે એનું. પછી એના નિમિત્તે પરમાણુની જે દશા થઈ એને પણ આશરો ને બંધ કહેવામાં આવે છે. તેમનું નિમિત્ત પામીને કર્મરૂપ આશ્રવે છે જે પૂતગલની વૃગણાઓ, તે તો અશુદ્ધ પરિણામના સહારાની છે. ઢુંઢારી શબ્દ રાખ્યો છે, સહારા એટલે એના નિમિત્તે, એના આધારે, એના ટેકે થઈ છે, એના વગર ન થાય એમ કે છે. શું પણ છે નિમિત્ત, તેથી તેમની શ્રી વાત કે એની તો કઈ ચર્ચા કરવાની જરૂર નથી. જીવભાવની ચર્ચા કરો એમ કે પરમાણુ ક્યાં દેખાય છે, ક્યાં પરમાણુ આવ્યા એ દેખાણા, આ સર્વ થયો બંધ થયો એ દેખાય છે, કઈ ઉદય આવે છે દેખાય છે, એ તો કેવો જ્ઞાનનો વિષય છે. જૈના ગમમાં કેવો જ્ઞાન અનુસાર એ વિષયની ચર્ચા અને પ્રતિપાદન રહેવું છે. છદમસ્ત જીવને સીધું જ્ઞાન એનું કદી થતું નથી. ભાવ કર્મનું અને નો કર્મનું સીધું જ્ઞાન થાય, દ્રવ કર્મનું સીધું જ્ઞાન થાય નહીં. પરિણામો શુદ્ધ થતા તે સહજ જ મળે, એની ચિંતા કરવાની જરૂર નથી. પરિણામો શુદ્ધ થયા માટે આવ્યા છે, તો શુદ્ધ તને કર્મની બીક લાગે છે ને, પરિણામ શુદ્ધ કર, સહેજે મટી જશે. એને કાંઈ કચરો છે જરૂર, પણ એના માટે કાંઈ હાવણી લઈને વાળવા નીકળવું પડે એવું નથી. અહીંયા પરિણામ શુદ્ધ થાય એટલે ખલાસ જા, એના માટે કોઈ નવી પ્રક્રિયા કરવાની જરૂર પડતી નથી, એના માટે નવું કઈ નથી કરવું પડતું એમ છે કર્મને કાઢવા માટે. હ, અહીંયા પરિણામ શુદ્ધ થયા એટલે અશુદ્ધ મેટા, એટલે કર્મ પણ મેટા આપોઆપ. સમજે ને પછી આ બધી અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે શાસ્ત્રો વાંચીને જીવો, એ સંચિત કર્મ છે એનું શું, આ તો આ સંવર થયો એટલે આશરો બંધ થયો, કે સંવર કર્યો એટલે આશરો બંધ થયો, પણ જૂના પીડ્યા છે એનું શું અંદર, તો કે જૂના વ્યા જાય, જૂના છે એની સ્થિતિ ટૂંકાઈ જાય, કાં પાપમાંથી પુણ્ય પ્રકૃતિ થઈ જાય, કાં સ્થિતિ ટૂંકાઈને જલ્દી ઉદયમાં નિરસ થઈને આવે, અનુભાગ તૂટીને આવે એટલે મરદા થઈને આવે, એની કાંઈ અસર થાય એમ છે. અને કેટલાક તો ઉદિયા ભાવી ક્ષય થઈ જાય છે ઉદયમાં આવ્યા પહેલા, એના ઘરે. એટલે દ્રવ કર્મ થી જરા પણ ભય પામવાની જીવને જરૂર નથી. પરિણામની શુદ્ધતા કરે એમ કે છે, પરિણામની મલિનતા મટાડી દે, પરિણામ શુદ્ધ કર, દ્રવ કર્મ નો કાંઈ તારે વિકલ્પ કરવાની પણ જરૂર નથી, એ તો સહજ જ મટે છે. મળી કેવું છે, ભાવ દર્શન મોની વાત લેવી છે, પોતામાં જે દર્શન મોનું ભાવ તીવ્ર વર્તે છે એની શક્તિ ઘણી છે. એટલી શક્તિ છે કે જ્ઞાનના જ્ઞાન વેદનને એ ગ્રહણ કરવા દેતું નથી, આવરણ કરે છે, આડો આવે છે. શું એને સ્વાનુભૂતિ આવરણ કહે છે પંચાધ્યાયમાં. શું દર્શન ભાવને શું કહે છે, સ્વાનુભૂતિ આવરણ કહે. સ્વાનુભૂતિ થવા ન દે એ ભાવ દર્શન ભાવ છે. તો એ પાતળો પડે, મોહ પાતળો પડે અને મોહ દબાઈ જાય, ઉપશમ થાય ત્યારે સમ્યક દર્શન થાય, પણ પાતળો પડે તો દબાય, નેત્રનું બળ ઘણું છે, કે સ્વાનુભૂતિ જેવી સ્વાનુભૂતિને રોકનારા પરિણામ છે. શું સ્વાનુભૂતિનું બળ કેટલું? કે ભવની અનંતતાનો નાશ કરે એટલું. એક જ ક્ષણમાં, જે ક્ષણે શુદ્ધ ઉપયોગ થાય તે જ ક્ષણે તે ભવ, તે જીવને અનંત ભવ ન રહે, એની ભવની અનંતતાનું બીજ છે એ બળી જાય, એ વખતે રાખ થઈ જાય. શું તો એટલી એવી જે બળવાન સ્વાનુભૂતિ છે એને ઉત્પન્ન કોણ નથી થવા દેતો? દર્શનનો, એ દર્શનનો ભાવ દર્શનોની વાત લેવી છે. એ પહેલા પાતળો પડે એટલે નિરસ થાય તો એની શક્તિ ઘટે, અને તો ઉપશમ થાય, દબાય, ઉપશમ થાય તો ઉપશમ સમ્યક દર્શન એ વખતે પ્રગટ થાય અને સ્વાનુભૂતિ થાય, એમ લેવું છે. ધ્રુવકર્મની વાત તો નિમિત્ત નિમિત્ત સંબંધે સમજવી, ધ્રુવકર્મની મુખ્ય વાત નથી. સાચો આશ્રવ તો ભાવનો છે એમ કીધું આયા, ખરો આશ્રવ તો ભાવનો છે. ઓરું તો નિમિત્તે થતું પરમાણુનું કામ છે, એની સામે જોવાની કાંઈ જરૂર નથી. શું એનો વિચાર કરવાની જરૂર નથી, તો ન સમજાય એને, ભાવ ન સમજાય એને પરમાણુથી સમજાય છે. એ શું કરવા છે? મિત્રનો હેતુ શું છે? કે જેમ કે કોઈ માણસ દેવ ગુરુ શાસ્ત્ર અને જ્ઞાની સત્પુરુષનો વિરોધ કરે છે, આજે તીવ્ર વિરાજનાના પરિણામ છે, એ બહુ મોટા પાપના પરિણામ છે. મિથ્યાત સહિતનું, તીવ્ર મિથ્યાત સહિતનું તીવ્ર પાપ છે, નરકની ગોદમાં જવાનું પરિણામ ગણાય. તો એવા ભાવને પોતે ન સમજી શકતો હોય ત્યારે એને શું કહેવાય? ભાઈ કેવા કર્મ બંધાય છે, કઈ ધ્યાન રાખ, તું કર્મ કેવા બાંધે છે એનું તો ધ્યાન રાખ, એમ કરીને એને દ્રવ કર્મની વાત સમજાવવી પડે. શું કે તમે કેવા કર્મ બંધાય છે એ તો ધ્યાન રાખ અત્યારે, કેમ કે ભાવને સમજતો નથી. દ્રવ કર્મ એ સૂક્ષ્મ છે, એ ન સમજે તો પછી એના ફળથી સમજાવે. ક્યાં જઈશ એની ખબર છે તને આ ભાવના ફળમાં, એને નો કર્મથી સમજાવે પછી. હં, કર્મનું ફળ નો કર્મ છે. ભાઈ નરકમાં જઈશ, નિગોદમાં જઈશ, આમ થશે, પીડા થશે, ફલાણું થશે, એવી રીતે સૂક્ષ્મ ભાવને ન સમજે તો સ્થૂળ ભાવથી એને સમજાવવું, પડાવવા માટે એ બધી વાતો છે. મૂળ વસ્તુ સમજવી જોઈએ. પરિણામો શુદ્ધતા સહજ જ મટે છે. મળી કેવું છે શુદ્ધ જ્ઞાન? કે સર્વભાવાન પ્લાવયન, જેટલી જ્ઞેય વસ્તુ અતીત અનાગત વર્તમાન સહિત છે તેમને પોતામાં પ્રતિબિંબિત કરતો સફળ પ્રકાશકનું લીધું. જેટલી જ્ઞેય વસ્તુ છે જગતમાં, જેમાં જ્ઞેયત્વ ધર્મ છે, છે એ દ્રવી લઈ લેવાની, એની બધી ગુણ પર્યાય લઈ લેવી, એ ત્રણેય કાળ સહિત અનિત અનાગત અને વર્તમાનની પર્યાય સહિત છે તેમને પોતામાં પ્રતિબિંબિત કરતો થકું. જે જ્ઞાન શુદ્ધ થાય છે ત્યારે એમાં સર્વદ્રવ્યોનું સ્વરૂપ જણાઈ જાય છે, એમ કહેવું છે. કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ અને મતિશ્રુતમાં પરોક્ષ. કોના વડે, કેમ કરતા જણાય છે? કે સ્વરસ વિસરઈ રહી, સ્વરસ એટલે છિદ્રુપ ગુણ, તેની અનંત શક્તિ તેના વડે. કેમ જણાય છે? અનંત દ્રવ્યો છે ને અનંત પર્યાયો છે, તો કે જ્ઞાનમાં પણ અનંત અનંત શક્તિ છે એની. શું અનંત શક્તિ લીધી છે ને? છિદ્રુપ ગુણ એટલે ચૈતન્ય ગુણ, જ્ઞાતા દ્રષ્ટા ગુણ, તેની અનંત શક્તિ હોવાથી તે અનંતને જાણી શકે છે. અનંતને કેમ જાણે? અનંત શક્તિ છે માટે જાણે. લ્યો ઠીક, સામે હા બોલી દો. અનંતને જાણવા માટે અનંત શક્તિ જોઈએ, તો કે છે અનંત શક્તિ. અને કોઈને જ્ઞાનમાં છદ્મસ્તને પણ ગડબી થતી નથી. તમે ગમે એટલું જાણો, તમારું જાણતા જાણતા જ્ઞાન થાકી જાય, અને જાણતા જાણતા બધું જાણવાનો લોભ પ્રગટ કરે જ્ઞાન. દુનિયાભરમાં શું કરવા માણસ આથડે છે? પર્યટન શું કરવા કરે છે, ભાઈ યુરોપ જોઈ આવો, અમેરિકા જોઈ આવો, ફલાણો ઓસ્ટ્રેલિયા જોઈ આવો, રશિયા જોઈ આવો, શું કરવા. બહુ જાણવું છે કે જાણતા જાણતા અંદર ગડદી નહીં થાય. આટલું બધું તો જાણ્યું વર્ષોથી આખી જિંદગી, તો કે ના હજી ગમે એટલું આવો ને અંદર. જાણવામાં કોઈને તકલીફ થતી નથી. આ વેપાર કરે છે કે નહીં, એક માણસ મોટર પાર્ટસ નો વેપાર કરે છે, એક મોટરમાં કેટલા સ્પેર પાર્ટસ આવે છે, ઓછામાં ઓછા 5,000, અત્યારે તો વધારે હશે. અને એક પાર્ટસ ને અનેક કંપનીઓ બનાવે છે. બહુ મોટો વેપારી તો બધાનો માલ રાખે, ઠીક ના પાડે કે ના ભાઈ મારું જ્ઞાન થાકી જશે. હવે ઘણું મારા દુકાનમાં એટલો બધો માલ છે કે મને જ્ઞાનમાં યાદ નહીં રહી, એમ કે છે. અરે તમે ગમે એટલું લાવો ને, એવી એક દુકાન નહીં, કેટલી દુકાન કરવી, તમે કયો એટલી દુકાન કરી ભાઈ, પૈસા જોઈએ, અમને કઈ વાંધો નથી. હા, એવડા મોટા સ્ટોર હોય છે અમેરિકામાં, જેમાં બધી ચીજ મળે એક જ જગ્યાએ. રેલવેની ટિકિટ પણ ત્યાં મળે, એરોપ્લેનની ટિકિટ પણ ત્યાં મળે, મોટર પણ ત્યાં મળે, અને એક ચંપલે ત્યાં મળે, એક નાનામાં એક દવાઈ પણ ત્યાં મળે, ઝીણામાં ઝીણી ચીજ ત્યાં મળે, આખી મોટર મળે, અને મોટરનો પાર્ટસ પણ ત્યાં મળે. સ્ટોર કેવડો મોટો હોય, 1-1 કિલોમીટર લાંબો હોય. કેટલો? 1 કિલોમીટર લાંબો હોય દુકાન, એવડી મોટી હોય. અને પછી ખરી ગ્રામ ફ્રોટ ને એવા 8 માળમાં 10 માળમાં હોય તો બધું મળે, નિદ્ર ક્યાંથી બધું મળે. તેને માલિક ને એમ નહીં થતું કે આટલું બધું હું કઈક ભૂલી જઈશ, તો કાંઈ એને જ્ઞાનમાં ગરદી થતી નથી. આત્મામાં અનંત શક્તિ છે, એનો આ બધો પુરાવો છે. જાણવાની શક્તિ અનંત, ભલે અનંતાગ્નિ હોય, જાણવાની શક્તિ અનંત છે. ના, વગર જિજ્ઞાસા એ જાણે, ઠીક. પ્રતિબિંબ પડે છે એમ કે છે. કારણ કર્મ નિમિત્ત નિમિત્ત એક સંબંધ, અહીંયા જ્ઞેયત્વ છે, અહીંયા જ્ઞાનત્વ છે. કાર્ય કારણમાં એક જાણવાની શક્તિ કારણ પણ છે, એનું કાર્ય જાણવાનું થાય છે. સામે ભરાઈ ન જાય, પ્રતિબિંબ જ પડે છે ખાલી, ભરાતું કઈ નથી. તમારા હાથમાં એક થાળીની અંદર પાણી છે, એમાં સૂર્યનું પ્રતિબિંબ પડે તો એમાં થાળીમાં શું થયું, તો એ પાણીને શું થયું, એ ગયો, સૂર્યથી ભરાઈ ગઈ થાળી, રિફ્લેક્શન પડે સીધું, પાછા કિરણ ફેંકે છે કે નહીં, ભરાઈ ગયો, અરીસો હાથમાં લ્યો, ઠીક, ભરાઈ ગયો. આ તો દર્પણ છે, ચૈતન દર્પણ છે, જેમ જળ દર્પણ છે એમાં ચૈતન દર્પણ છે. અરીસાને જિજ્ઞાસા કરવી પડે છે, પ્રતિબિંબ જીલવા માટે જિજ્ઞાસા કરવી પડે છે કે નહીં. એમ જ્ઞાન પણ સહજ જ થાય છે. જ્ઞાન થાય છે એને બંધ નથી કરી શકાતું, એવી રીતે એની શક્તિથી થાય છે. હા, જ્ઞાન થવા માંડે. આજે ગુરુવાર છે ને, કાલ શુક્રવાર થશે, એમાં શું વાંધો આવે કા જ્ઞાનમાં જાણવામાં. પછી શનિવાર આવશે, પછી રવિવાર આવશે, પછી સોમવાર આવશે, એમ અઠવાડિયાના કેટલા વાર આવશે, કેટલા વાર જ્ઞાન, કેટલા અઠવાડિયા જ્ઞાન, કેટલા આવ્યા, કે અનંતા જ્ઞાન અનંતા આવ્યા. શું થયું જ્ઞાન ને, કયો તકલીફ પડી ગઈ? હા, એ અમુક અવસ્થામાં એમ છે, અમુક અવસ્થામાં એમ નથી. આ તો દ્રષ્ટાંત આપ્યો, દ્રષ્ટાંત તો પૂરેપૂરો તો લાગુ ના પડે. ખાલી જ્ઞાન ને ત્યાં લઈએ તો જ્ઞાન ને શું તકલીફ થઈ, ગયો ને, ભલે વિચારતી જાણ્યું, જ્ઞાન ને કઈ તકલીફ થઈ? એટલા જ્ઞાન ને પકડો ને, વચ્ચે વિચારરૂપ રાગ ને શું કરવા પકડો બધું, એકલા જ્ઞાન ને પકડો ને ત્યાં. જેમ જેમ તમે એકલા જ્ઞાન ને પકડશો, તેમ તેમ તમને જ્ઞાનની શક્તિ સમજવામાં આવશે. કેમ કે જ્ઞાન માત્ર તે આત્મા છે અને એમાં આનંદ શક્તિ ભરેલી છે. એકલા જ્ઞાનને પકડો લ્યો, ઠીક? એકલું જ્ઞાન કહો કે સામાન્ય જ્ઞાન કહો, ઠીક? કેવું છે? કઈ વાંધો ન આવે. જ્ઞાન વિશેષ ત્યારે થાય કે જ્ઞાન સામાન્ય હોય તો. સામાન્ય હોય એનું જ વિશેષ હોય ને જ્ઞાન. આખો દિવસ એ પાનવાળાની દુકાને અરીસો આમ રાખે છે કે નહીં, બધા મોઢું જોયું, પાન ખાતા ખાતા મોઢું જોયું એવી રીતે. તો રસ્તા ઉપર જેટલો ટ્રાફિક પસાર થાય બધો અરીસામાં પ્રતિબિંબિત થાય જ નહીં. તો જ્યાં જે અરીસો થાકી જાય કે ન થાકી જાય, આખો દિવસ પ્રતિબિંબ ઝીલી ઝીલીને, હે, ન થાકી જાય, કાંઈ ન થાય એને. એને કાંઈ ઘસારો ન પડે, અરીસાને કાંઈ ઘસારો પડે, કાંઈ ન થાય. હે, જ્ઞાનમાં બીજું આવતો નથી. ગમે એટલા જ્ઞેયો જણાય જ્ઞાનમાં તો પણ જ્ઞાનને કોઈ બોજો આવતો નથી. આમ છે, જ્ઞાન સામાન્ય તો વેદન નો વિષય છે, એટલે એ વેદાતું જાય છે, વેદન પૂર્વક જણાતું જાય છે. અને ઓલા પ્રતિબિંબ આવે છે, જાય છે, આવે છે, જાય છે, આવે છે, જાય છે. જ્ઞાન વિશેષમાં એ તો શું છે કે ઉપયોગ ખેંચાય તો, રસ થી ખેંચાય તો, રસ પૂર્વક ખેંચાય ને તો અવરોધ આવે. કેમ કે એમાં રાગ ભળે છે, એટલે ખેંચાય તો વિક્ષેપ આવે. ખેંચાય વિના કઈ વિક્ષેપ આવવાનો સવાલ નથી. સહજે જાણવાનું શક્તિ છે એને કઈ તકલીફ નથી. પણ જે ખેંચાણ છે ને એ તો ઈચ્છાપૂર્વક છે ને, એ રાગની સાથે જોડાણો છે. એ રાગની સાથે જોડાણ એ અવરોધ ઉત્પન્ન કરે છે. રાગ સાથે જોડાયા વિના પ્રવર્તે તો એને કાંઈ તકલીફ નથી. જ્ઞાનનો સ્વભાવ અસંગપણે રહેવાનો છે. શું છે જ્ઞાનનો સ્વભાવ? કેવો છે? અસંગપણે રહેવાનો છે. ગમે એટલા ને જાણે તો કોઈનો સંગ ન કરે, પણ જોડે રહેલા રાગનો સંગ કરે તો આવરણ આવે, તો અવરોધ આવે. એટલે એ એના સ્વભાવ વિરુદ્ધ કાર્ય થયું. અસંગ તત્વ હોવા છતાં, જ્ઞાન તત્વ પોતે અસંગ તત્વ હોવા છતાં પોતાના સ્વભાવ વિરુદ્ધ પ્રવૃત્તિ કરે તો પછી અવરોધ ન આવે. આપણે અપથ્ય ખાય તો રોગ ન થાય, અપથ્ય ખાય તો રોગ થાય કે ન થાય? સીધી વાત છે કે રોગ થાય. મિષ્ટાન છે, ઘી ને મસાલા નાખેલું, તેજાના મસાલા મેવા ખાય તો શક્તિ આવે પણ મર્યાદામાં, પછી અપથ્ય થઈ જાય. મર્યાદા બહાર ખાય તો અપથ્ય થઈ ગયો. એ અપથ્ય થી પછી શક્તિ ન આવે, અશક્તિ આવે. પછી પછી શું થાય? શક્તિ શક્તિ વાળો ખોરાક અશક્તિ લાવે. એમ છે કે તમે જાણો પણ ખેંચાઈને જાણો નહીં. જાણો એનો વાંધો નથી, ખેંચાઈને જાણો એનો વાંધો, કઈ રીતે જાણો એનો વાંધો છે. પરને જાણો એનો વાંધો નથી, પણ પરને કઈ રીતે જાણો કે અવલંબીને જાણો, ખેંચાઈને જાણો, અવરોધ આવશે. એમાં સ્વપણું આવી જાય છે એટલે અવરોધ આવે છે. જ્ઞાનમાં સ્વપણું રહેતું નથી ને પરમાં સ્વપણું થઈને જાણતા જ્ઞાન બંધાય છે, એને ભાવબંધ કહેવામાં આવે છે. પરને પરપણે જાણતા જ્ઞાન મુક્ત થાય છે, એનાથી મુક્ત દશા થાય છે, ભેદ જ્ઞાન થાય છે. કેવી છે તે અનંત શક્તિ, તેનાથી પણ અનંતા અનંત ગણી છે. શું અતિતનાગત ને જાણે ને તને કારણે એના કરતા પણ અનંત આનંદ ગણી છે એમ કે છે જ્ઞાન ની શક્તિ. એક લોકાલોક ને ત્રણ કાળ સહિત કોળિયો કરી જાય એવા અનંત લોકાલોક હોય તો એનો કોળિયો કરી જાય એવી જ્ઞાન શક્તિ છે એમ કે છે. જુઓ હા એ શક્તિ કેવી અનંત શક્તિ છે. પછી પર્યાયમાં પણ એવી જ પ્રગટ થાય છે કેવળ જ્ઞાનમાં. હો ભાવાર્થ આમ છે કે દ્રવ્યો અનંત છે તેમનાથી પર્યાય ભેદ અનંત ગણા છે તે સમસ્ત જ્ઞેયોથી જ્ઞાનની અનંત ગણી શક્તિ છે એવો દ્રવ્યનો સ્વભાવ છે. પોતે દીન થઈને ફરે છે પણ આવો માન છે એમ કે છે. મળી કેવું છે જ્ઞાન શુદ્ધ જ્ઞાન કે આ લોકાંતાત અચલમ સકળ કર્મ નો ક્ષય થતા જેવું નિપજ્યું તેવું જ અનંત કાળ પર્યંત રહેશે. પછી એમાં કેવળ જ્ઞાનમાં ફેર પડશે ક્યારેય અન્યથા થશે નહીં. મળી કેવું છે શુદ્ધ જ્ઞાન કે અતુલમ ત્રણ લોકમાં જેના સુખરૂપ પરિણમન નું દ્રષ્ટાંત જો અતુલમાં સુખ લીધું પાછું એને તોડી ન શકાય કેમ સુખ સહિત પરિણમે છે માટે અનંત સુખ સાથે પ્રગટે છે તો કે એવું ક્યાંય પરિણમનનું દ્રષ્ટાંત પણ કરી શકાય નહીં કહી શકાય નહીં. આવો શુદ્ધ જ્ઞાન પ્રકાશ પ્રગટ થયો આ અધિકારના 12 કળશ છે અને અનુક્રમે ગ્રંથનો 124મો કળશ છે એ અધિકાર આયા થાય છે. હવે સમર અધિકાર શરૂ થશે.
જય શ્રી કૃષ્ણ.